દારૂ પીધેલો વ્યક્તિ છે તો ક્યારેક પોતાની માતાને માતા કહે છે, ત્યારે પોતાની માતાને પત્ની પણ કહે છે. હવે જયારે એ માતાને માતા કહે ત્યારે એનું કહેવું સાચું કે નહીં? કે ત્યારે પણ ખોટું. કેમ કે જેવો નિર્ધાર હોવો જોઈએ એવો નિર્ધાર એને નથી. નિર્ધાર નિર્ણય આમ જ છે. ખ્યાલ આવે ને? જે વસ્તુ સાચી છે એને સાચી જોઈને એમ જ કહી દેવી, એનાથી તમારું જ્ઞાન સમ્યક નથી થતું. સાચે એવો નિર્ણય અંદર જોઈએ, એવું શ્રદ્ધાન જોઈએ, તો સમ્યક દર્શન સહિત નું જ્ઞાન જ એ સાચું જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન છે. આપણે એની થોડી ચર્ચા કરશું. જો પેલા સૂત્રમાં વધારે ડિટેલમાં થોડું જોઈએ. ભાઈ આપ દો તીન સ્લાઇડ છોડી દીજે ઓર આગે જઈએ. 5.9 સૂત્ર કા અર્થ જો સત એટલે વિદ્યમાન અર્થાત વસ્તુ જૈસી હૈ વૈસી. અસત મતલબ અવિદ્યમાન, વસ્તુ જૈસી નહીં હૈ. આપણે લાસ્ટ ટાઈમ અવિદ્યમાન ના પણ બે મીનિંગ જોયા હતા. એક તો કે પદાર્થમાં આ પ્રકારના ગુણો જોવામાં જ નથી આવતા. જેવી રીતના આકાશમાં ફૂલ ઉગે એવું ક્યારેય બનતું જ નથી. અને બીજું કે પદાર્થમાં એક અપેક્ષા હોય ક્યારેક કોઈ પર્યાયમાં એવું જોવામાં આવે પણ છે. પણ પદાર્થ અનાદિ અનંત એવો નથી. જેવી રીતના કે જીવમાં રાગ માલ ઉત્પન્ન થાય છે, વિભાવ તરીકે થાય છે, પણ એવું કઈ જીવનું સ્વરૂપ નથી. ગુરુદેવજી કહેતા હતા ને કે જીવ દુઃખી થાય અથવા એનામાં રાગ દ્વેષ આદિ ભાવ થાય એવો એનામાં કોઈ ગુણ જ નથી. એવો એનામાં કોઈ ગુણ નથી. એ તો પર પદાર્થની દ્રષ્ટિ કરીને જીવમાં એવા રાગ આદિ ભાવ ઉત્પન્ન થાય છે. પણ પોતા તરફ જોયે તો એને ક્યારે ઉત્પન્ન થતા નથી. અચ્છા એ પર પદાર્થની દ્રષ્ટિ કરીને પણ એક પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. એ નિત્યાત્વ ભાવ પણ કેવો છે કે એનો જીવનો દોષ છે પણ એક સમયની પર્યાયમાં છે. આગળ પાછળ સ્વભાવમાં એવો કોઈ દોષ જ નથી. અને આ વર્તમાનની પર્યાયમાં પણ એ પર્યાયને જુદી પાડીએ તો જે જીવ દ્રવ્ય આખો છે અનંત એ તો શુદ્ધ જ છે. માટે એવો જીવનો સ્વભાવ નથી કરીને એને અવિદ્યમાન કરી દીધું. ખ્યાલ આવે ને? એ તો ખરેખર જીવમાં જ એક સમયની પર્યાયમાં એવા દોષ પણ ઉત્પન્ન થાય છે પણ જીવમાં નથી. આખું સમયચાર્જી આ કોન્સેપ્ટ ઉપર બેસ્યું છે. કેમ કે આખા સમયચાર્જીમાં એમ શું કીધું કે જ્ઞાન અને રાગ ભાવ કોનો? ઉદ્ગલ. ખ્યાલ આવે ને? તો જીવમાં નથી થતો. અરે જીવમાં જ થાય છે. હા જીવ જ્યાં જીવમાં ન થાય તો જીવ વિકરાગ થઈ જાય. અને પૂજલમાં રાગ આદિ ભાવ થવા માંડે તો એમાં ચેતનતા આવી જાય. પણ એવું ક્યારે બનતું નથી. આ તે કહેવાની અપેક્ષા છે કે જીવના વાસ્તવિક સ્વભાવમાં એ ક્યારે ઘૂસી જતો નથી. વાસ્તવિક સ્વભાવ જુદો રહે છે. એક સમયની પર્યાયમાં થાય છે પણ એવું એનું સ્વરૂપ નથી. માટે અવિદ્યમાન છે. ખ્યાલ આવે ને? જે જીવમાં એ વિભાવ રૂપે પરિણમવાની શક્તિ છે એ શક્તિ અનાદિ અનંત છે. એટલે ખરેખર ગુણ છે. વૈભાવિક શક્તિ પોતે ગુણ છે. બરાબર? બરાબર. હવે એ જેવી રીતના સિદ્ધ ભગવાનમાં વૈભાવિક શક્તિ છે કે નહીં તો એમનામાં પણ છે. પણ વિભાવ રૂપે ન પરિણમવું એ એનું સમ્યક પરિણમ છે. અને વિભાવ રૂપે પરિણમવું એનું વિકારી પરિણામ હોય છે. યોગ્યતા રૂપ શક્તિ જેવી રીતના આ 47 શક્તિઓ છે તેમાંથી અમુક ગુણો છે, અમુક શક્તિઓ છે, અમુક ધર્મ છે. ગુણ એટલે કે જેની પર્યાય થાય છે. ધર્મ એટલે જે પરસ્પર વિરુદ્ધ બે યુગલો છે એનું એક સાથે એક દ્રવ્યમાં રહેવું. અને અમુક શક્તિ છે. શક્તિ એટલે કે એ રૂપે પરિણમવાની યોગ્યતા. એ યોગ્યતા રૂપ શક્તિ છે. બરાબર?
એટલે એ જીવમાં વિભાવ રૂપે પરિણમવાનું જે ઈ છે એટલે એનું આખું રૂપે આનંદ.
જીવમાં વિભાવ રૂપે પરિણમવાની જે શક્તિ છે એના નિમિત્ત રૂપે તો અનેક નિમિત્ત આવી શકે. જેવી રીતના જીવની દ્રષ્ટિ બહાર જે પદાર્થ પર જાય અને એને અનુસરીને અહીંયા રાવલાદી ભાવ થયો એ પદાર્થ પર નિમિત્ત જાય. પણ ખરેખર જીવ ક્યારે પર પદાર્થ ને કારણે કઈ કરતો જ નથી, તો ખરેખર તો જીવ નો પોતાનો અજ્ઞાન ભાવ એ પણ ત્યાં નિમિત્ત થાય, ત્યાં કર્મ નો ઉદય છે એ પણ નિમિત્ત થાય. અને કર્મ ના ઉદય ને અંતરંગ નિમિત્ત કહેવાય, અને બાહ્ય જે પદાર્થ છે એને બહિરંગ નિમિત્ત કહેવાય. બહિરંગ નિમિત્ત અનેક હોય શકે અને એ કમ્પલસરી નથી. અંતરંગ નિમિત્ત કેવું છે કે નિયમથી હોય જ, એ નિયમથી જીવના પરિણામ વખતે હોય જ, અને એનું એકદમ મેચિંગ પરિણામ ત્યાં હોય. જેવી રીતના કર્મનો જેટલો જેટલો ઉદય એવા એવા જીવના ભાવ એને અંતરંગ નિમિત્ત કહેવાય. તો જો અહીંયા શું કહે છે કે જે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થ જેવા છે એવું ન જાણીને, પદાર્થ જેવા નથી એવું માનીને, એમાં અવિશેષા એટલે એમાં ભેદ નથી કરતા, વિવેક રહિત, વિવેક રહિત થઈને એ દેવને એક સાથે જોડી દે છે, અને પોતાની ઈચ્છા અનુસાર જે માનવું હોય એ માને છે. એને કારણે જ્ઞાન કેવું છે કે એ નિત્યા જ્ઞાન છે. જાણે કોઈ મદિરા પીધેલો વ્યક્તિ હોય એ કેવી રીતના પોતાના એકદમ જાણે પોતાના વર્લ્ડમાં જ હોય, એવી રીતના અહીંયા વસ્તુ સ્વરૂપ જેવું છે એવું ન જાણીને નિત્ય દ્રષ્ટિજીવ પોતાના વર્લ્ડમાં રહે છે. એક આજે જે ત્રણ ગાથાની સિક્વન્સ કીધી ને આત્માનું શાસનમાં, કે એક છે શુભ ભાવ જેને કારણે રાગાદી મંદ કશાય થાય છે, એક છે અશુભ ભાવ જેને કારણે રાગાદી તીવ્ર પરિણામ થાય, અને એક છે શુદ્ધ ભાવ કે જેને કારણે થતા જ નથી. હવે જે શુભ ભાવ છે એમાં તો પુણ્ય પ્રકૃતિ બંધાય અને એને કારણે એના ઉદય સારા સંયોગોમાં મળે, જે અશુભ ભાવ છે એને કારણે તો પાપ પ્રકૃતિ બંધાય, એના ઉદય પ્રતિકૂળ ખરાબ સંયોગોમાં મળે, અને જે શુદ્ધ ભાવ છે તો એને કારણે તો બંધ જ ન થયો અને જે જૂના હતા એ ખરવા લાગ્યા. બરાબર? તો આ કોના જેવું થયું કે જેવી રીતના કોઈ બીમાર વ્યક્તિ હોય અને એને તમે એક ગોળી આપો જે મીઠી ટેસ્ટી સરસ હોય, અને એક બીમાર વ્યક્તિને એક દવા આપો જે કડવી હોય જરાય ભાવે નહીં એવી હોય. પણ દેવ ખરેખર તો રોગના ઈલાજ માટે છે ને, તો એનો મતલબ કે અહીંયા રોગથી જીવ દુઃખી થઈ ગયો છે એમ તો થયું ને. અને ત્રીજો વ્યક્તિ એવો હોય કે જેને દવા લેવાની જરૂરત જ ન હોય, જેને દવા લેવાની જરૂરત જ ન હોય તો એ સુખી, કે ઓલા જેને મીઠી ગોળી મળી એ સુખી. ખ્યાલ આવે ને? સમજો બીજું એક્ઝામ્પલ કે કોઈકને શરીર પર ખૂબ ખંજવાળ આવતી હોય, ત્યાં એલર્જી નીકળીને ખૂબ ખંજવાળ આવે. બરાબર? હવે જે પહેલા ખૂબ ખંજવાળ આવી એ દુઃખી, હવે જેને ખંજવાળ્યું અને ખંજવાળ્યા પછી એક થોડીક શાંતિ ઉત્પન્ન થાય ને, તો એ કેવો? કે પેલા પુણ્ય ભાવ સહિત જે જીવ છે ને એના જેવો દુઃખી, અને જેને અંદરથી એ એલર્જી આદિ ન નીકળે ને ખંજવાળ જ ન આવે એ કેવો? એ સુખી, એ પૂર્ણ સુખી, શાંતિમય જીવ. ખરેખર સુખ એટલે જે જીવને આ મોક્ષમાં પ્રકાશકમાં બહુ સરસ ત્યાં એનોલોજી આપી કે સમજો આપણને ખૂબ સરસ ભોજન આદિ મળ્યું અને ખાઈને જીવ સુખી થયો કે નહીં, ત્યાં ખાઈને જીવ સુખી થયો કે નહીં, તો ત્યાં એવી રીતના ત્યાં તો સંયોગો એટલે ઈચ્છાની પૂર્તિથી સુખ છે કે નહીં એના એંગલમાં જુદું છે. તો ત્યાં શું કહ્યું કે પહેલા ત્યાં જીવને ઈચ્છા હતી કે આ પ્રકારનું મને ભોજન આદિ મળે, અને એને એ સંયોગો મળ્યા તો એ ઈચ્છા દૂર થઈ. બાકી ખરેખર તો એક પૂતગલ સ્થળાંતર કરીને બીજા પૂતગલમાં ગયું. બરાબર? એટલે એ પૂતગલથી ન જીવને સુખ છે ન એને દુઃખ છે, પણ પહેલા જે એની ઈચ્છા હતી એ ઈચ્છા રોગ જેવી થઈ કે નહીં, કે એને દૂર કરવા માટે અહીંયા સરસ ભોજન આદિ આપવું પડ્યું જેનાથી તે ઈચ્છાનો નાશ થયો, તો હવે જીવ સુખી થયો. એટલે ખરેખર બાહ્ય સંયોગોમાં જેને જેને સુખ લાગે છે એને સૌથી પહેલા એ વિચાર કરવાનો કે જીવને એ સંયોગોને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા થઈ ત્યાં જ જીવ દુઃખી થઈ ગયો. હવે જેટલા વધારે સંયોગો એટલો જીવ વધારે દુઃખી. ખ્યાલ આવે છે? આપણને શું લાગે કે ભાઈ થોડું કામ થોડા પૈસા આદિ વ્યવસ્થિત થઈ જાય, ઘર આદિ વ્યવસ્થિત થઈ જાય, ગાડી આદિ વ્યવસ્થિત થઈ જાય તો જરાક શાંતિથી આમ જરાક શાંતિથી જમપીને જઈશું. પણ વિચાર કરવા યોગ્ય શું વસ્તુ છે કે જે સાવ ગરીબ વ્યક્તિ હોય રસ્તે ચાલતો તો એને ઘર કેટલું જોઈએ કે ભાઈ મારી ઝૂંપડી થઈ જાય ને તો પણ હું જરા શાંતિથી બેસી. અને જેનો 2 BHK હોય એને કેવી ઈચ્છા હોય કે ભાઈ 2 નો 3 રહી જાય તો હું જરા શાંતિથી બેસું. ખ્યાલ આવ્યું? જીવ ક્યારેય શાંતિથી બેસતો જ નથી. અને આ જે બાહ્ય સંયોગોમાં તું ગોત્યા કરે છે તો એને એ સંયોગોની જે ઈચ્છા થઈ ને એને કારણે જે દુઃખી છે. ચલો આપણે થોડા ડાયગ્રેસ થઈ ગયા. અહીંયા સમ્યક જ્ઞાન ને નિત્ય જ્ઞાન ની વાત ચાલુ છે ને, તો એ જીવને નિત્ય જ્ઞાન કેને કારણે છે કે જેવું વસ્તુ સ્વરૂપ છે એવું એ માનતો નથી. હવે અહીંયા એક બહુ સરસ થોડું ડિસ્કશન છે, એ મારે બતાવવું તો એકદમ મોક્ષનાથ પ્રકાશ વ્યક્તિ ગ્રંથાધિરાજ લઈને આવ્યો છું. એમાં 4th અધિકાર, આપણે આની ચર્ચા થોડું વાંચન પહેલા પણ કર્યું હતું એક ક્લાસમાં. આ મોક્ષનાથ પ્રકાશ છે 4th અધિકાર, નિત્ય જ્ઞાનનું સ્વરૂપ. એમાં આપણે જોયું કે પેલું દોરડી અને સર્પ, યાદ આવ્યું બધાને એક્ઝામ્પલ થી કે જે દોરડી ને દોરડી માને એનું જ્ઞાન સમ્યક કે નિત્ય, અને જે દોરડી ને સર્પ માને એનું જ્ઞાન સમ્યક કે નિત્ય. તો ત્યાં આપણે એ આન્સર જોયો હતો કે એ દોરડી ને દોરડી માનો કે સર્પ માનો, એને જાણવાના પ્રયોજન જ હોય તો જે દોરડી ને દોરડી માને એનું જ્ઞાન સાચું, બરાબર. પણ અહીંયા પ્રયોજન શેનું છે કે જીવને સુખી થવું છે, એને મોક્ષ આદિ પ્રાપ્ત કરવું છે. માટે એ પ્રાપ્તિ માટે તમે દોરડીને દોરડી કહો કે દોરડીને સર્પ કહો, જ્યાં સુધી આત્માને નથી જાણતા ત્યાં સુધી બધું નથી. ખ્યાલ આવે છે ને? આની ચર્ચા આપણે કલાક કરી હતી. હવે જો એના પછી અહીંયા 3-4 પાનામાં ઘણી સરસ એક પંડિત ટોડરજી આપણું ડિસ્કશન કર્યું છે. એમાં અહીંયા આપણે એ વાંચ્યું ને કે નિત્ય દર્શન જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને નિત્ય જ્ઞાન છે. તો એના ઉપર બહુ સરસ ચર્ચા છે કે તમે પહેલો ક્વેશ્ચન એમ મૂક્યો કે જીવ દુઃખી છે, તો એ દુઃખી એ નિત્ય જ્ઞાનને કારણે છે કે નિત્ય દર્શનને કારણે છે? તો ત્યાં એવી રીતના પછી આન્સર આપ્યો કે ખરેખર જીવનું દુઃખ નિત્ય દર્શનને કારણે છે, કેમ કે જેનું જ્ઞાન ઓછું હોય કે વધારે હોય તો એ જ્ઞાનના ઓછા વધારેથી એને કઈ સુખ દુઃખનો એને કઈ પ્રયોજન નથી. પણ જ્યાંથી એને સુખ મળે છે એ વસ્તુ જ ના ખબર હોય અને ઊંધી વસ્તુ લઈ લે તો એને ત્યાં દુઃખ જ થાય છે, એ જાતે આખી ચર્ચા. પછી એમ કહ્યું કે અત્યારે એવું હોય તો તમે 2 જુદા શું કામ કહો છો? એક દર્શન કીધું એટલે શ્રદ્ધા પણ કીધું, એક જ્ઞાન નું કીધું, અને એકનું નિત્ય દર્શન કીધું, એકનું નિત્ય જ્ઞાન કીધું, એને જુદા જુદા શું કામ કીધા? એક જ વસ્તુથી કહો ને કે જીવ આને જ કારણે દુઃખી છે. ખ્યાલ આવે? તો ત્યાં એમ પહેલા એ પ્રશ્ન નાખ્યો કે જીવમાં જ્ઞાનમાં ક્ષયોક્ષમ ભાવ, એટલે જે જ્ઞાન ઓછું છે, કેવળ જ્ઞાન નથી જ્ઞાન ઓછું છે, તો જીવ ક્ષયોક્ષમ ભાવને કારણે જ દુઃખી છે એમ જ કહો ને સીધું, કેમ કે વસ્તુને નથી જાણતો, આત્માને નથી જાણતો. તો નથી જાણતો તો કોને કારણે? કે ભાઈ ત્યાં જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો છે એટલે નથી જાણતો, એમ સીધું કહો ને, આવું શું કોમ્પ્લિકેટ કરો છો? તો એના માટે પણ એમણે બહુ સરસ ટોડરમલજી આન્સર આપ્યો છે કે જે જ્ઞાનના ક્ષયોક્ષમથી જીવનું જાણવું કે ન જાણવું બનતું નથી. ત્યાં જાણવું તો ફક્ત સન્ની પંચેન્દ્રિયપણું હોય એટલું જ્ઞાન ઇનફ છે, અને અહીંયા મનુષ્યને તો ઘણું જ્ઞાનનો ક્ષયોક્ષમ છે. તો આટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ હોવા છતાં પણ એ નથી જાણતો નથી માનતો, તો ત્યાં શ્રદ્ધા વસ્તુ કંઈક જુદી છે. ચાલે એમ કરીને આપણો આન્સર આપ્યો. હવે મારે તમને મેઇન તો આ પ્રશ્ન અહીંયા વાંચીને સંભળાવો હતો કે જો પ્રશ્ન છે કે જો મિથ્યા દર્શનના સંયોગથી જ જીવને મિથ્યા જ્ઞાન નામ પામે છે. આપણે જે હમણાં આમાં વાંચ્યું કે જ્યાં સુધી જીવ સમ્યક દર્શન ન કરે ત્યાં સુધી એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન પામે છે. તો અહીંયા એ પ્રશ્ન એમ પૂછ્યો કે અચ્છા તો હવે મિથ્યા દર્શનનું ફંક્શન શું અને મિથ્યા જ્ઞાનનું ફંક્શન શું? ખ્યાલ એ મારે તમને જરાક વાંચીને સંભળાવું છું. જો મિથ્યા દર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે તો મિથ્યા દર્શન ને જ સંસારનું કારણ કહેવું જોઈએ. મિથ્યા દર્શન ને જ સંસારનું કારણ કહેવું જોઈએ. અહીંયા મિથ્યા જ્ઞાન ને જુદું કેમ લીધું? બરાબર. ફરીથી જેવી રીતના જીવ સંસારમાં પડે છે, દુઃખી છે, તો આપણે શું કહે, કોને કારણે? કે ત્રણ વસ્તુ છે, નિત્યા દર્શન, નિત્ય જ્ઞાન, નિત્યાચાર્ય, અને ત્રણેયની એકતા. બરાબર. તો પ્રશ્ન એમ છે કે ત્રણ ને જુદા જુદા શું કામ લાગતા? એક જ તો ને કે જીવ આને કારણે દુઃખી છે, વધારે કોમ્પ્લિકેટ શું કામ કરો? એમાં પણ હવે નિત્યાચારિત્રનો ટોપિક પછી આવે છે, એટલે એને પછી મિક્સમાં નાખશે. પણ અત્યારે આપણે બે ઉપર ધ્યાન આપીએ. તો જો અહીંયા અમે આન્સર આપ્યો ટોટલ જોઈએ. જ્ઞાનની જે અપેક્ષા એ, જ્ઞાનની જ અપેક્ષા એ તો મિથ્યાદૃષ્ટિ વા સમ્યક દ્રષ્ટિને ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી. જો પહેલા સાંભળો, શું કહે છે કે તમે ખાલી જ્ઞાનથી, હા, પેજ 89, ચોથો અધિકાર, નિત્યા જ્ઞાનનું સ્વરૂપ, મોક્ષ માર્ગ પ્રકાશક. હા, 89-90, નિત્ય ચારિત્રનું સ્વરૂપ જે છે ને ટાઇટલ, એની જસ્ટ ઉપરનો પેરેગ્રાફ. જો પહેલો કોન્સેપ્ટ શું કીધો આપણે જરા એ સમજી લઈએ, કે કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને તમે લો અને કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને તમે લો. જેવી રીતના સમજો કે હું અને પૂજ્ય ગુરુદેવ છું. બરાબર. હવે એમને હું આ બતાવું કે ભાઈ શું વંચાય છે, તો એ શું વાંચશે? કે ભાઈ હું જ્ઞાવે છું. અને મને કહો કે શું વંચાય છે, તો હું શું વાંચીશ? કે હું જ્ઞાવે છું. બરાબર. તો જે જ્ઞાન જીવને થઈ રહ્યું છે, નિત્યા દ્રષ્ટિ જીવ હોય કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, એ બેવને જ્ઞાનના જાણવાની અપેક્ષા એ એમાં કોઈ અંતર નથી. દેવનું જાણવું ખાલી જાણવું જાણવું જ થાય છે. બરાબર. એઝ સચ આપણે જોઈએ તો ટોલર મજે આમાં કહ્યું છે કે જ્ઞાન ગુણનો જેટલો ઉઘાડ છે, એ ઉઘાડ તો સ્વભાવનો અંશ છે, એટલે એમાં ક્યારે દોષ લાગતો નથી. અને જેટલું બીડાયેલું છે, જેટલું જ્ઞાન ઢંકાયેલું છે, એ તો ઢંકાયેલું છે ને, એ તો અવેલેબલ જ નથી. માટે જ્ઞાન ગુણની પર્યાયમાં એઝ સચ સમ્યક અને નિત્યા પણ છે જ નહીં. ખ્યાલ આવે ને? કેમ કે જ્ઞાનનું કામ છે જાણવું, તો જેને જેને જાણે છે એને તો જેવું છે એ જાણે છે. પણ માન્યતા ખોટી હોવાને કારણે ત્યાં જ્ઞાનમાં પણ એવી રીતના મિથ્યાપણાનો દોષ લાગે છે. તો એ કેમ કે જેવી રીતના સમજો કે આ ફોન છે, તો જેવું જાણવું જ્ઞાનને કારણે થવું જોઈએ, એવું જ જણાય છે ને, ભાઈ બ્લેક કલર છે, આટલી સાઈઝ છે, આમ છે, તેમ છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે? કે માન્યતા એમ કીધું આ મારો ફોન છે, એટલે જ્ઞાને કેવી રીતના જાણ્યું કે જો હા આ મારો ફોન કેટલો સરસ છે, એમાં જો આટલો આ ફીચર છે, એમાં આમ છે, તેમ છે. ચાલો, જ્ઞાનમાં એક ફ્લેવર જાણે લાગી ગઈ, એ નિત્યા માન્યતાની ફ્લેવર જ્ઞાનમાં લાગી ગઈ. ચાલો, એટલે જ્ઞાન નિત્યા જ્ઞાન થઈ ગયું. બરાબર. જો આપણે વાંચીએ, આવ્યું ત્યારે, હા, જ્ઞાની એ જ તરીકા, હા, જ્ઞાની જ અપેક્ષા, જ્ઞાનની જ અપેક્ષા એ તો નિત્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિને, નિત્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, ક્ષયોક્ષમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ દોષ નથી, કાંઈ વિશેષ નથી. બરાબર. દેવના જ્ઞાન તેવી છે, તથા તે જ્ઞાન કેવળ જ્ઞાનમાં જઈ મળે છે, જેમ નદી સમુદ્રમાં જઈને મળે, એવી રીતના આ અલ્પ જ્ઞાન જે છે, મતિષ્ઠ જ્ઞાન, એ કેવળ જ્ઞાનમાં જઈને મળે છે. કેવળ જ્ઞાન જેવી રીતના પ્યોર જ્ઞાનનો આખો સમુદાય છે, તો મારી પાસે એ જ્ઞાનની એક બૂંદ છે અત્યારે. ખ્યાલ આવે ને? એટલે ખાલી જ્ઞાનના એંગલથી જોઈએ તો એમાં કાંઈ ફરક નથી. તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી. પરંતુ ક્ષયોક્ષમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞેયમાં લાગે, જે આપણે ક્ષયોક્ષમ એટલે જે આપણું લિમિટેડ જ્ઞાન છે, એક સાથે એક જ વસ્તુને જાણી શકે. હવે આ મિથ્યા દર્શનના નિમિત્તથી એ જ્ઞાન અન્ય જ્ઞેયોમાં તો લાગે, પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનનો દોષ થયો. જે રીતના હવે સમજો કે આપણી પાસે બધા પાસે એટલું નોલેજ તો છે ને કે આપણે કંઈક ને કંઈક ડિગ્રી અચીવ કરી લીધી, 10મી પાસ થઈ ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા, વોટ એવર પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, તો એ આપણો સબ્જેક્ટ મેટર છે એની જાણવાની શક્તિ આપણી પાસે છે કે નહીં? હવે એ જ જ્ઞાનની શક્તિ આપણે સાત તત્વ, નવ પદાર્થ આદિને જાણીને પોતાના આત્માનો અનુભવ કરવામાં પણ લગાવી શક્યા હોત કે નહીં? પણ એ શક્તિ આપણે એમાં ન લગાવી અને કેમાં લગાવી? કે આ બધું જાણવામાં લગાવી, તો જ્ઞાનનો એ જ દોષ છે. હવે જો આગળ વાંચીએ, જ્ઞાનનો એ દોષ થયો અને તેને જ નિત્ય જ્ઞાન કહ્યું. તથા જીવાદી તત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ થયો તેને નિત્ય દર્શન કહ્યું. જે પદાર્થનું સ્વરૂપ જેવું છે એવું ન માનવું, એવું ન માનવું એ મિથ્યા દર્શન થયું, અને એને એવું જાણવું જ નહીં એને સંમિથ્યા જ્ઞાન કહ્યું. જો એ પ્રમાણે લક્ષણ ભેદથી નિત્ય દર્શન અને નિત્ય જ્ઞાન જુદા જુદા ગયા, એ પ્રમાણે નિત્ય જ્ઞાનનું સ્વરૂપ કહ્યું તેને તત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ. જે જ્ઞાન હોવું જ નહીં, જે રીતના શાસ્ત્ર છે આપણે એમ કહીએ કે આમાં એક ખજાનો ગોતવાનો રસ્તો લખ્યો છે. હવે તમને આપણને ખબર ન હોય રસ્તો એનો, એનો માર્ગ, એનો પગલ, તો એ શું થયું? આપણું અજ્ઞાન થયું ને. ખબર ન હોવી એ નિત્ય અજ્ઞાન છે, ખ્યાલ આવ્યો? અને જેવું છે એવું ન માનવું એ નિત્ય દર્શન થયું. બરાબર? એટલે ત્યાં બે જુદા જુદા રાખ્યા. કેમ કે જેવું છે એવું જાણીને પણ જીવની ઊંધી માન્યતા રહી જાય છે, તો નિત્ય જ્ઞાન અને નિત્ય દર્શન. બરાબર? જ્ઞાન તો થયું, જેને આપણે સમિતિ જ્ઞાન કીધું, જ્ઞાન તો થયું પણ હજી જેવું છે એવું માનતા નથી, માટે એ જીવ નિત્ય દ્રષ્ટિ છે. નિત્ય દ્રષ્ટિ હોવાને કારણે જ્ઞાન પણ નિત્ય જ્ઞાન નામ પામે. બરાબર? તો આ પ્રકારના જ્ઞાનમાં સાચા ખોટાનું વિવેક ન કરવો, માટે જીવનું જ્ઞાન નિત્ય જ્ઞાન છે. હવે જો આગળ વધીએ, આપણે આનું આગળના ઘણા ડિટેલ આપણે જોઈ લીધા છે. હવે એ જ્ઞાનમાં ત્રણ પ્રકારના દોષ લાગે છે જેને કારણે જીવને નિત્ય જ્ઞાન નામ અપાય છે. એ ત્રણ દોષની આપણે વાત કરીએ પાછા પ્રેઝન્ટેશનમાં. સ્લાઇડમાં નીચે નંબર 556 લખેલો છે, વેપાર વ્યવહાર સ્વરૂપ, નીચે રાઈટ સાઈડ કોર્નર 556 આવ્યું. વેપાર વ્યવહાર સ્વરૂપ, વિપર્ય એટલે વિપરીતતા, વ તીન પ્રકારની છે. એક છે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ઓર ભેદ અભેદ વિપરીતતા. જો હવે આને આપણે વાંચીએ છીએ, કારણ વિપરીતતા મતલબ મૂળ કારણ કો ન પહેચાનને તથા અન્યથા કારણ કો માનને. જેવી રીતના સમજો કે આપણને કોઈ પેટમાં દુખે છે, હવે કયા કારણે દુખે છે એ તો નથી જાણતો. ટિપિકલ એલોપેથી સમજો કે તાવ આવ્યો, તો કયા કારણે આવ્યો એ તો નથી જાણતા, પણ એ તાવની દવા ખાઈ લીધી, જો ભાઈ પેરાસિટામોલ આદિ ખાધી તો એ તાવ દબાઈ ગયો. પણ જો મૂળ કારણ નથી જાણતા તો એને કહેવાય કારણ વિપરીત. બરાબર? આગળ સ્વરૂપ વિપરીત સેકન્ડ, જિસે જાનના હૈ ઉસકે મૂળ વસ્તુભૂત સ્વરૂપ કો ન પહેચાનને ઓર અન્યતા સ્વરૂપ કો જાનને. જેવી રીતના સમજો કે ઘરમાં મહિલા આદિ ન હોય અને પુરુષોએ જમવાનું બનાવવાનું આવે, એવી વારું ક્યારેક એકાદ દિવસ આવી જાય તો શું થાય? કે ભાઈ ડબ્બામાં કોઈ નોમેનક્લેચર તો છે નહીં, કયા ડબ્બામાં શું મસાલો છે ખબર નથી. આપણે કાં તો વ્હાઈટ હોય તો એ સોલ્ટ હોય કે સાકર હોય કે ગમે તે હોય, કાં તો લાલ મસાલા હોય તો લાલ મરચું હોય, પાઉંભાજી મસાલો હોય કે કાંઈક હોય, આપણને કાંઈ ઘટાડવા પડે નહીં. તો હવે શું થાય કે ભાઈ એની શાક વગાડવા માટે મૂક્યું, પણ આ પદાર્થનું સ્વરૂપ શું છે અને એનાથી કેવો સ્વાદ આવશે એ તો ખબર નથી, તો હવે અંદાજો કરીને નાખી દીધું. હવે થાય શું કે ઓલો જેવો ટેસ્ટ જોઈ તો એવો ન બને, નેચરલ છે ને. એવી જ રીતે અહીંયાથી સુખ જોઈએ છે પણ જેવું વસ્તુ સ્વરૂપ છે એવું જાણતા નથી, ક્યાંથી સુખ મળે એ ખબર નથી, તો એને કહેવાય સ્વરૂપ વિપરીતતા. આગળ થોડું ભેદ અભેદ વિપરીતતા. જિસે વહ જાણતા હૈ ઉસે યહ ઇસસે ભિન્ન હૈ ઓર યહ ઇસસે અભિન્ન હૈ ઇસ પ્રકાર યથાર્થ ન પહેચાન કર અન્યથા ભિન્નત્વ અભિન્નત્વ કો માને તો ભેદ અભેદ વિપરીતતા હૈ. આપણા જીવનમાં આપણ એવરીડે ચાલ્યા કરે છે. જેવી રીતના સમજો કે શરીર આદિ આ જીવથી કેવું છે, ભિન્ન છે, અને પેલા રાગાદી જીવથી કેવા છે, એ ભિન્ન અભિન્ન મિશ્ર છે. ખ્યાલ આવે ને, કેમ કે સ્વભાવથી ભિન્ન છે પણ પર્યાયથી અભિન્ન છે. અને પેલા જ્ઞાન આદિ જીવના ગુણ કેવા છે, એ તો અભિન્ન છે, જીવનો જીવનો સ્વભાવ છે. ખ્યાલ આવે ને, તો આ ભિન્ન અભિન્ન પણ જાણતા નથી. હવે એવરીડે લાઈફમાં આપણે આ શરીર આદિને પોતાનું માની લઈએ, આ કપડા આદિને પોતાના માની લઈએ, જે આપણી છે જ નહીં, અને એની પાછળ પછી દોડ્યા છે. બરાબર, તો આને કહેવાય ભેદ અભેદ વિપરીતતા. હવે જો કેસે દૂર હો, બરાબર, આ બે સ્લાઇડ આપણે પાછી સ્કીપ કરીએ. એમાં એવું આવ્યું કે ભાઈ જેને સમ્યક દર્શન થાય છે એને આ બધા દૂર થઈ જાય. હવે 560 નીચે 560 જો કારણ વિપરીતતા કેસે દૂર હો. એક દ્રવ્ય ઉસકે ગુણ યા ઉસકે યા પર્યાય, દૂસરે દ્રવ્ય ઉસકે ગુણ યા પર્યાય ને કુછ ભી નહીં કર સકતે. બોલો, આ એક વાક્ય ને આપણે માનીએ કે માનીએ ને તો આપણે જીવનના બધા ટેન્શન દૂર થઈ જાય. આપણા જૈન ધર્મના એકચ્યુઅલી એક એક સિદ્ધાંતો એવા છે કે એને આપણે જો આત્મસાત કરીએ ને તો જાણી રહ્યા છે, જે ચાલે છે એને જોઈ રહ્યા છે. અને જીવને ક્યારે આતુરતા અંદરથી ટેન્શન આવી ક્યારે થાય, હા, જે રીતે વસ્તુ આપણું જે આખું જે એમ કહે ને નાટક ચાલી રહ્યું છે, જે સમયસરમાં નાટક છે ને, એ આખું નાટક ચાલી રહ્યું છે. એ દરેક નાટકમાં દરેક કિરદારની ભૂમિકા છે. હવે સમજો કે આપણે કોઈ સ્ટેજ શોમાં જઈએ હોલમાં, અને કોઈ પણ નાટક ચાલી રહ્યું છે, સમજો રામાયણ કે આદિકોઈ. હવે સમજો કે હું હનુમાન બન્યો છું, ઇમેજિન કરો. હવે મારે તો ખાલી મારા ડાયલોગ બોલવાના છે. વોટ કેન આઈ કંટ્રોલ મારા ડાયલોગ અને મારી એક્ટિંગ, ધેટ મચ આઈ કેન કંટ્રોલ. સામેવાળો વ્યક્તિ કેવી રીતના બોલશે, કેવી રીતના એના ડાયલોગ બરાબર નીકળશે કે નહીં, અને ઘણી વાર તો સ્કીપ થઈ જાય. ઘણી વાર આપણે પેલા નાટક કરતા હોય, મોટા નાટકો હોય, કોઈ એક કેરેક્ટરના 50 ડાયલોગ હોય, એમાંથી એકાદ લાઈન ભૂલી જાય, અથવા તો અડધો ડાયલોગ યાદ આવે, તો અડધો ડાયલોગ બોલીને પછી એક પોઝ આવી જાય, તો અહીંયા સામેવાળા પછી પિકઅપ કરી લેવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? પોઈન્ટ ઇઝ કે એઝ અ કેરેક્ટર હાઉ મચ કેન યુ કંટ્રોલ કે વોટ યુ સે, બરાબર. પણ એક કેરેક્ટરને છોડીને એક તમારામાં એક બીજી પણ ક્યારેક પર્સનાલિટી છે. કઈ પર્સનાલિટી છે? એક્ચ્યુઅલ યોરસેલ્ફ, જે જાણી રહ્યો છે કે જે નાટક કેવું થઈ રહ્યું છે, બરાબર. હવે જે કેરેક્ટર જે છે એ તો પોતાનું પરફેક્ટ કરવાની ટ્રાય કરે છે, એનો ડાયલોગ પણ બોલે છે, એક્ટિંગ પણ કરે છે, કરે બરાબર કરે. પણ જે એક્ચ્યુઅલ યોરસેલ્ફ છે એની અંદરથી ટેન્શન છે, એને અંદરથી એક પ્રેશર છે કે સારું થવું જોઈએ, આમ થવું જોઈએ. આ જે યોરસેલ્ફ વાળું જે પર્સન છે ને, એને જે આ વસ્તુ સ્વભાવને જો એ સમજી લે કે ભાઈ હું મારા વસ્તુ સિવાય કંઈ કરી શકવાનો નથી, પેલો જે કરશે એ ભવિતવ્યને આધીન છે, એટલે જે થવાનું છે એ પ્રમાણે થાય છે. તો આ જે યોરસેલ્ફ વાળો પર્સન છે એને શું થાય, શાંતિ. આપણે જે એક એમ છે ને કે ભાઈ બહુ સારું થવું જોઈએ, બધા વાત બધા સરસ વાવા કરે, બેસ્ટ થવું જોઈએ, જેવું થશે જેવું થવાનું છે એવું થશે, એમ જો આપણે વિચાર કરીને ચાલીએ ને તો બધી આતુરતા આપણી દૂર થઈ જાય, શાંત થઈ જાય. એટલે આ કારણ વિપરીતતા શું છે, કે જેવું પદાર્થ નું પરિણામ વિશ્વમાં ચાલી રહ્યું છે, તો જે રીતે એક નિમિત્ત કારણ હોય, એક ઉપાદાન કારણ હોય. હવે પદાર્થ નું પરિણામ પોતાની ઉપાદાનગત યોગ્યતાથી ચાલે છે, અને નિમિત્ત નું કામ શું છે? અરે નિમિત્ત નું કઈ કામ જ નથી. નિમિત્ત પોતાનું સ્વ ઉપાદાન છે કે નહીં, તો એને પોતાના ઉપાદાનગત યોગ્યતામાં પરિણમવું, બસ એટલું એનું કામ છે. અને એનું જે એકબીજાનો સંયોગ આદિ એક સમય નું હોય તો એની જાતે થઈ જાય છે, કોઈ કરવું પડતું નથી. નિમિત્તે એ પણ એ પ્રેશર લેવું પડતું નથી કે મારે આમ મારે ત્યાં મોજુદ રહેવું પડશે, એની જાતે થઈ જાય. તો એવી રીતે અહીંયા પદાર્થ નું સ્વરૂપ આપણે જે એમ સમજાવે રિયલ લાઈફમાં, રિયલ લાઈફમાં પણ બે વસ્તુ છે. એક એઝ અ કેરેક્ટર હું સોમેલ હોવાનો નાટક ભજવી રહ્યો છું, ખ્યાલ આવે છે કે? તો મારું કામ શું છે? મારું મારા ડાયલોગ મારે સારી રીતે બોલવા, વ્યવસ્થિત એનું પ્રિપેરેશન કરવું, સારી ડિલિવરી આદિ કરવી, એ મારું કામ છે. સામેવાળાનું કામ હું કરી શકતો નથી, ખ્યાલ આવે છે કે નહીં? પણ અહીંયા જે બીજો પર્સન છે ને, જે એકચ્યુઅલ મી, જે બિહાઇન્ડ ધ સીન બેઠો છે, ત્રિકાળી દૂર ભગવાન આત્મા, એને ત્યાં એક જે એન્ટિસિપેશન હોય ને, એક એક્સપેક્ટેશન હોય કે ભાઈ સારું થવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ એની બદલે એ માન્યતાઓની બદલે, હા, જો ત્યાં એ માન્યતા આવી જાય કે ભાઈ જેવું ક્રમમાં હશે ને એવું થશે. મારું કામ શું છે? એ જાણવાનું. જીવનું કાર્ય કેવું છે? એ જાણતા રહેવાનું, એનું કાર્ય છે. એ જાણતા રહેવાનું, બસ હું જાણી રહ્યો છું, એવું પોતાને એસ્ટાબ્લિશ કરે તો લાઈફમાં બધી ટેન્શન દૂર થઈ જાય. પછી એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ ની હોય કે આખા જીવનના પ્રશ્નો હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કેટલું, આમ કેટલા પૈસા જોશે, આમ કશું છે, અરે જે થશે, ખ્યાલ આવે ક્ષમતા ભાવથી. તો જે આ કારણ વિપરીતતા નું સ્વરૂપ જાણી લે છે અને એવા વિપરીત ભાવ નથી કરતા, પોતાના સ્વભાવ રૂપ રહે છે, તો કોઈ ટેન્શન હતા નથી. અત્યારના મારે સમયસાજીના કરતા કર્મ અધિકારી ગાથાઓ સ્વાધ્યાય ચાલુ છે પર્સનલી, તો એમાં છેલ્લી ગાથાઓ આવી 144 અને એના પછીના કળશો જે છે, તો ત્યાં એવી રીતના આવ્યું કે જે જાણે છે, જે જાણે છે એ જાણનાર છે, જે કરે છે એ કરનાર છે, જે કરનાર છે ને જાણી શકતો નથી, અને જે જાણનાર છે કરી શકતો નથી. તો આ ક્લાસ કોણ શીખાડે છે? જો એમાં આ ક્લાસ સોમેલ શીખાડે કે એમ અંદરથી ભાવ આવે તો પોતે કરનાર થઈ ગયો, તો એ રાગાદી ભાવમાં જોડાઈ ગયો તો પોતે રાજી જશે, ખ્યાલ આવે ને? અને ત્યારે જાણનાર તરીકે ભાઈ ખબર નહીં ચાલી રહ્યા છે અને આ તો જાણી રહ્યો છે, ખ્યાલ આવે ને? બેઝિકલી ઇટ ઇઝ ધ સેમ થિંગ. એક બાજુ આપણે કેરેક્ટર છે, એ કરનાર છે, એ આ સોમેલ આખા જીવનના જે બધા જે ટાઈપના ભાવ ભજાઈ રહ્યા છે ને એ ભજવી રહ્યો છે, અને એક બાજુ એની પાછળ એક ત્રિકાળી ભગવાન જાણનાર છે. આ જે છે ને પર્યાયગત યોગ્યતા છે, એ જીવની વર્તમાન મનુષ્ય ભાવની યોગ્યતા છે, અને આ કેવું છે? એની ત્રિકાળ એનું સ્વરૂપ છે. આના ઉપર જ્યાં નજર કરે, આની નજર ગૌણ કરી દે, ટેન્શન નહીં લેવું, જે થાય છે થવા દે, ખ્યાલ આવે છે ને? સોરી, અકારણ કાર્ય તો શક્ય આમાં આવશે જ. એકચ્યુઅલી આઈ થિંક સેકન્ડ પેજ પર જોઈ રહી છું કે પોતે જ્ઞાતા તરીકે રહે છે તો બસ જાણનાર તરીકે રહે છે. એટલે એમ છે કે જ્ઞાની જે ધર્માત્મા છે એ રાગા નિભાવ કરતા જ નથી, એને થતા જ નથી, એ તો ફક્ત જાણે છે, ખ્યાલ આવે ને? સમયવાદીની વાત કઈ જુદી રીતે જો ફરીથી આપણે આવીએ અહીંયા કે એક દ્રવ્ય ઉચ્ચે ગુણ યા ઉચ્ચી પર્યાય, દૂસરે દ્રવ્ય ઉચ્ચે ગુણ ઓર પર્યાય ને કુછ નહીં કર સકતે. પ્રત્યેક દ્રવ્ય અપને અપને કારણ છે, અપની પર્યાય ધારણ કરતા હોય. એક જ દ્રવ્યની તમે સ્વતંત્રતા વિચાર કરો ને, આપણે જો કેટલું કારણ વિપરીતતા, કેટલું ખોટું કામ, એવરી માન્યતા ગુરુદેવ શીખે ને કે પેટ્રોલથી ગાડી ચાલતી નથી, આપણે શું માનીએ છીએ? પેટ્રોલ થી જ તો ચાલે છે ને, તો તેનાથી ચાલે. અને ખરેખર બિહાઇન્ડ આમ ભલે આપણે ગુરુદેવ શ્રી છે એટલે સાંભળી લઈએ,
પણ અંદર માન્યતા બદલાય છે કે ખરેખર પેટ્રોલ થી નથી ચાલતી, અંદર તો એમ જ પડ્યો છે. આ તો કે છે પણ કઈ સમજાતો નથી, ખ્યાલ આવ્યો ને. એક એક પરમાણુ ની સ્વતંત્રતા નો વિચાર કરો ને, તો ત્યાં ફ્યુલ ના પરમાણુ જુદા, ગાડીના ટાયર ના જુદા, સ્ટેરિંગ ના જુદા, દરેકે દરેક પરમાણુ પોતાનું પરિણમન કરી રહ્યું છે. જો એમ વિચાર કરો, પદાર્થોને સ્થૂળ લેવલ થી નહીં સૂક્ષ્મ લેવલ થી વિચાર કરો, તો દરેક પરમાણુ પોતાનું કાર્ય કરી રહ્યા છે. અને એ માનવું એ ખરેખર સાચું કારણ છે. અને એ જ પદાર્થ ને બીજાનો કરતા માની લેવો એ કારણ વિધિ છે. વિકારી અવસ્થા કે સમય પર દ્રવ્ય નિમિત્ત રૂપ અર્થાત ઉપસ્થિત હોતે હૈ, કિંતુ વહ કિસી અન્ય દ્રવ્ય મેં વિક્રિયા યા કુછ કર નહીં સકતે. નેક્સ્ટ સ્લાઇડ. પ્રત્યેક દ્રવ્ય મેં અગુરુ લઘુત્વ નામક ગુણ હૈ. દરેક દ્રવ્ય માં આ તો સામાન્ય ગુણ છે ને, અગુરુ લઘુત્વ, એટલે દ્રવ્ય ની દ્રવ્યતા કાયમ રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી, એક ગુણ બીજા ગુણ નું કઈ કરતું નથી, અને દ્રવ્ય માં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા નથી પડી જતા. એટલે ઇમેજિન કરો, જીવ હંમેશા જીવ જ રહે છે, કેટલા નિર્ભર થઈ જાય ને, કેટલું ટેન્શન ફ્રી. અરે એમાં કઈ થતું જ નથી. આપણે ગમે તેટલા ખરાબ ભાવ કેમ ન કરી લઈએ, જીવમાં કઈ થતું જ નથી. કોઈ મોટા ડકેટ, કોઈ ટેરરિસ્ટ આવીને ઇન્ડિયા પર કે મારા ઘર પર ચડાઈ કેમ ન કરી, મને તો કઈ થતું જ નથી, કઈ ટેન્શન જ નહીં. ખ્યાલ આવે ને, બુઢાપો આવી જાય, કોઈ રોગ આવી જાય, તો જીવ ને તો કઈ થતું જ નથી, કેટલા નિર્ભર થઈ ગયા. હમણાં ક્યારે શું આ શરીર ને પોતા પણ માનવી છે, એ જ આપણે આ મિથ્યા ભાવ આપણે જીતને. આ ખરેખર હું વર્તમાનમાં જીવ છું. ગુરુદેવ શ્રી કે હમણાં જ પહેલું કામ સમ્યક દર્શન કરવાનું. આ જીવ ને જીવ તરીકે માનવું બસ એ સમ્યક દર્શન. ખરેખર શું છે, આપણને એવું લાગે કે ભાઈ મોક્ષ માર્ગમાં કંઈક બહુ સ્વાધ્યાય કરવો પડશે, કે કંઈક બહુ મહેનત કરવી પડશે. અરે કઈ મહેનત નથી, હું જીવ છું, આ એનું સ્વરૂપ છે. અરે હું અનાદિ અનંત છું. તો પોતે જે નિર્ભર થાય ને, પોતે જ એમ કહે ને કે પેલો જે બેસ્ટ એક્ઝામ્પલ જે પોપટ હોય ને, એ ઊંધો થઈ જાય ડાળી ઉપર, તો એને પકડી રાખ્યું છે, ત્યારે હું પડી જઈશ પડી જઈશ પડી જઈશ. અરે પોતે જ છોડી દે અને પાંખ ખોલીને ઉડી જ શકે છે. ખ્યાલ આવે ને, એવી રીતે આપણે જ છોડી દઈએ એ માન્યતાઓ, અને એમ કે હું જીવ છું નિર્ભર, ભલે સમય દર્શન છે, હમણાં જ કરી શકાય. જો અગુરુ લઘુત્વ નામક ગુણ હૈ, ઇસલિયે વહ દ્રવ્ય અન્ય રૂપ નહીં હોતા. એક ગુણ દૂસરે રૂપ નહીં હોતા, એક પર્યાય દૂસરે રૂપ નહીં હોતા. એક દ્રવ્ય કે ગુણ યા પર્યાય ઉસ દ્રવ્ય સે પૃથક નહીં હો સકે. જો એવો કારણ કાર્ય સંબંધ છે કે જે દ્રવ્ય હોય એ પોતાની વ્યવસ્થાને કરી શકે, જ્યાં વ્યાપ્ત વ્યાપક સંબંધ હોય ત્યાં કાર્ય કાર્ય સંબંધ છે ને, આવે ને સમય કાઢ્યો, તો એવો કારણ કાર્ય સંબંધ કે દ્રવ્ય પોતાની પર્યાયને કરે છે, અને એ પર્યાયનું પરિણમવું એને કાર્ય છે. પર્યાય થી બહાર કોઈ દ્રવ્ય કઈ કરી જ નથી શકતો, એટલે કઈ કરવા ધરવાની કોઈ સ્કોપ જ નથી. આખી દરેક પદાર્થ, દરેક પરમાણુ પોતાની યોગ્યતા ઘર પરિણમી રહ્યું છે. इस प्रकार जो अपने क्षेत्र से अलग नहीं हो सकते और पर द्रव्य में नहीं जा सकते, तो वो उसका क्या कर सकते हैं, कुछ भी नहीं कर सकते. कारण कार्य संबंध ख्याल में आवे कि ये परमाणु एक पोतानी सत्ता माथी बाहर न जा सके. क्या बीजो एम पण आयो कि जो मारे पुद्गल नु काम करवू होय तो मारे में तन्मय थई जवू पड़े. તન્મય થઈ જવું પડે એનો મતલબ કે જીવ પુદ્ગલ થઈ જવું પડે તો એનું કાર્ય કરે, પણ એવું તો થતું નથી. કેમ કે અગુરુ લઘુત્વ શક્તિને કારણે જીવ હંમેશા જીવ તરીકે રહે છે અને પુદ્ગલ હંમેશા પુદ્ગલ તરીકે રહે છે. તો એનામાં પણ તો કઈક શક્તિ છે ને, પોતાનું પરિણમન કરવાની કઈક તો યોગ્યતા એનામાં પણ છે. એની રીતે પરિણમે છે, જીવ પોતાની રીતે પરિણમે છે. એક દ્રવ્ય ગુણ્યા પર્યાય દૂસરે દ્રવ્ય ગુણ્યા પર્યાયને કારણ નહીં. इस प्रकार वे दूसरे का कार्य भी नहीं करती, ऐसी अकार्य कारण तो शक्ति अभी ना प्रत्येक द्रव्य में विद्यमान है. इस प्रकार समझ लेने से कारण व्यतिरिक्तता दूर होती है। जे आ प्रकार नु वस्तु स्वरूप समझी ले ने, હવે એનો મતલબ એમ નથી કે સોમેલપણાનો આ જે પોતાનો કેરેક્ટર છે ને છોડી દેશે, આ ભાવમાં જે આપણા બે કેરેક્ટર છે, આ જે કેરેક્ટર ચાલુ છે ને એ ચાલે છે, એ પોતાના કામ ધંધા કરે છે, ફેમિલીમાં રહે છે, એ પ્રકારના એ રાગદ્વેષ ભાવ પણ જોવામાં આવે છે, પણ આ જે માન્યતા બદલાઈ ગઈ ને પાછળથી તો જાણે આખું વ્યૂ પોઈન્ટ આખું નવું જ વિઝન આવી જાય ને એવું લાગે, હવે એને કેવી રીતના સમજાય છે? માતાજી કે ચૈતન્ય બોલો છૂટો પડી ગયો, એને સમજાવી શકાય નહીં, પણ એમ સમજો ને અંદરથી કે હવે આ બધું હા ચાલે છે, નાટક હું જો હું જાણી રહ્યો છું, જાણી રહ્યો એમ બસ જાણનાર તરીકે બોલે છૂટો પડી ગયો છે। જો આગળ સેકન્ડ આપણું થયું કારણ વિપરીતતા, હવે નેક્સ્ટ છે સ્વરૂપ વિપરીતતા। જો સ્વરૂપ વિપરીતતા ને કારણ વિપરીતતામાં થોડો ફરક છે, સ્વરૂપ એટલે જેવો પદાર્થ પોતે છે તે, અને કારણ એટલે કે એનું કાર્ય કરવું એકબીજાનું કાર્ય કરે છે કે નહીં। તો જો હવે આમાં આ સ્વરૂપ વિપરીતતાને આપણે વાંચીએ, પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર હૈ, જીવ દ્રવ્ય ચેતના ગુણ રૂપ હૈ, કુંડલ દ્રવ્ય સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ હૈ। મારું સ્વરૂપ જો ચેતના રૂપ છે તો મારું કાર્ય કેવું કે જાણવા રૂપ જ મારું કાર્ય છે, તો જેવો સ્વભાવ એવું પર્યાયમાં પરિણામ, જેવો સ્વભાવ એવું પર્યાયમાં પરિણામ। હવે પર્યાયમાં પરિણામ એટલે કે જાણવાનું કાર્ય, હવે એમ સમજો કે મને અલગ અલગ જાતના વિકલ્પ ઉભા થાય, જો આપણ થોડું સમજો થોડું સૂક્ષ્મ છે, એક છે જાણવાનું કાર્ય જેનાથી જીવ જાણી જાણી અને જે ઇમ્પલ્સ સામે આવે એને જાણી લે, અને એક છે જીવને આગળની ઈચ્છા આવી ઉત્પન્ન થવી જે વર્તમાનમાં જણાઈ નથી રહ્યું, પણ આજે આવું બને તો કેવું મજા આવે, આજે આમ ખાવા મળે, આજે મને આવી વસ્તુ મળી જાય, એ પદાર્થને પોતાના જ્ઞાનમાં ઇમેજિન કરીને એને ત્યાં ઉભો કરીને એને જાણે છે, ખ્યાલ આવે? એક વર્તમાનને જાણે છે, એ મતિ જ્ઞાન આવી થઈ ગયું, જ્યાં છ પાંચ ઇન્દ્રિયને દ્રવ્ય મનથી જે સામે પડેલા પદાર્થને જાણે, અને એક એવું છે કે જે એના વિશેષો અથવા સામે પદાર્થ નથી પણ એને દૂરવર્તી છે, કોઈ અન્ય ક્ષેત્રમાં છે કે દૂરકાળવર્તી છે, તો એને પોતાના જ્ઞાનમાં ઊભું કરીને જાણવું, એને કહેવાય શ્રુત જ્ઞાન। તો એ બંને કામ જીવના જ છે, જાણવું જીવનું કામ છે, પણ જે ઇમેજિનરી વસ્તુ જે છે જ નહીં, જે થઈ શકતી નથી, એને જાણવું એટલે એને ત્યાં સ્વરૂપ વિપરીતતા નિત્ય જ્ઞાન નામ પડે છે। જેવી રીતના કે હું સરસ મજાની રસોઈ આજે બનાવીશ, તો રસોઈ એ અન્ય દ્રવ્યનું કામ છે, આ મારું કામ ખાલી જાણવું છે, પણ હું આમ કરીશ, આમ થોડું તો કારણ વિપરીત કરીએ, પણ એમ સમજો કે હું આમાંથી સુખને ભોગવું છું, કોઈ ખાદ્ય પદાર્થથી, તો ત્યાં સુખને ભોગવવું એ પદાર્થથી આવતું જ નથી, પણ તો પણ એવું જાણવું માનવું એ ત્યાં નિત્યા જ્ઞાન એ સ્વરૂપ વિપરીતતા છે, બરાબર? તો જે જીવ ચેતના ગુણ સ્વરૂપ હૈ, કુંજલ આદિ સ્વર્ગ ગંધ વર્ણ રૂપ હૈ, જબ તક જીવ એસી વિપરીત પકડે રહેતા હૈ કે મેં પર કા પર મેરા કુછ કર સકતા હૈ, પર મેરા કુછ કર સકતા હૈ તથા શુભ વિકલ્પ સે લાભ હોતા હૈ, તબ तब तक उसकी अज्ञान रूप पर्याय बनी रहती है। जब ये यथार्थ को समझता है अर्थात सत्य को समझता है, तब मान्यता पूर्वक सच्चा ज्ञान होता है। अन्य चार द्रव्य जैसे धर्म अधर्म आकाश काल, उसमें कभी अशुद्ध अवस्था नहीं होती। इस प्रकार समझ लेने से स्वरूप विपरीतता दूर होती है, बराबर? एक अच्छलू भेद अभेद विपरीतता में नेक्स्ट स्लाइड आती है। ભેદ અભેદ વિપરીતતા, પર પર દ્રવ્ય જડ કર્મ ઓર શરીર સે જીવ ત્રિકાલ ભિન્ન હૈ, આ શરીર આદિથી જીવ ભેદ રૂપ છે। આપણે ગુરુદેવજી તો હંમેશા કહે ને કે ભાઈ જીવ પોતાના કરે તો ખાલી વિકારી ભાવ કરે, પર પદાર્થ તો કઈ કરી શકતો જ નથી, કેમ કે એ ત્રણેય કાળ જીવથી જુદા જ છે, અન્ય પદાર્થ જ છે, એટલે વિકારી ભાવ તો કેવા છે કે કમસે કમ જીવની સત્તામાં છે, પર્યાયમાં સ્વભાવથી ભેદરૂપ છે, क्योंकि यहाँ पर अविनाशी बीमारी में क्या विकारी भाव थी भेजमान करवा तो आंशे स्वरूप सत्ता द्रव्य सत्ता में पुजला के द्रव्य सत्ता में साव भिन्न है ख्याल है आने के बाद भेद अभेद क्या भेद पालो क्या अभेद राखो जब एक क्षेत्रागत संबंध में रहते हैं एक पुजल आदि तब भी जीव के साथ नहीं है नहीं हो सकते एक द्रव्य से द्रव्य क्षेत्र काल भाव दूसरे द्रव्य में नास्ती रूप है क्योंकि दूसरे द्रव्य से वह द्रव्य चारों प्रकार से भिन्न है प्रत्येक द्रव्य स्वयं अपने गुण से अभिन्न है क्योंकि उससे वह द्रव्य कभी पृथक नहीं हो सकता इस प्रकार समझ लेने से भेद भेद विपरीत का दूर होती है जो आ प्रकार जीव जेव वस्तु स्वरूप यथार्थ जाने अने त्रण प्रकार विपरीतता दूर करे तो इन्हें सम्यक ज्ञान प्रगट थाय आना सिवाय जो मिथ्या ज्ञान ना हजी बीजा बे भेद सीधा है एक सहज और एक आहार है इन्हें अपने नेक्स्ट टाइम जो दिनवाणी स्थिति लेंगे हे दिनवाणी भारती तो जपो निधने जो तेरी चरणाम रहे तो पावे सुख सुने जावाणी के ज्ञान से तुझे जो कालो तो वाणी मस्तक नमो सदा दे तुम दो बोले दिनवाणी मात नो जय परम कृपालु सतगुरु देव नो जय प्रशमूर्ति भगवती मात नो जय सत्य सनातन दिगंबर जय धर्म नो जय।